એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ગહન ચર્ચા કરવાના છીએ જે 20મી સદીના સાહિત્યમાં એક માઇલસ્ટોન ગણાય છે, પણ સાથે સાથે એટલી જ જટિલ પણ.
હા, ચોક્કસ. થોમસ પિન્ચનની ગ્રેવિટીઝ રેઇનબો નામ સાંગળતા જ ઘણાને લાગે કે આ તો અઘરું છે.
બરાબર, ઘણા વાચકોએ પ્રયત્ન કર્યો હોય, કદાચ અધૂરું પણ મૂક્યું હોય, એટલે જ આજે આપણે આનો તાગ મેળવવાનો પ્રયાસ કરીશું, એના ઊંડાણમાં ઉતરીશું.
અને પિન્ચન પોતે પણ ખબર છે ને થોડા રહસ્યમય લેખક, જાહેરમાં આવવાનું ટાળે, પણ એમનું લખાણ એકદમ જ્ઞાનકોશીય. આ પુસ્તકમાં ઇતિહાસ છે, વિજ્ઞાન છે, ફિલોસોફી છે, શું નથી.
સાચી વાત. 1973માં આવ્યું, નેશનલ બુક એવોર્ડ પણ મળ્યો, પણ પેલો પુલિત્ઝરવાળો વિવાદ પણ થયો હતો ને. આ દુનિયામાં શરૂઆત ક્યાંથી થાય છે, કેવી પરિસ્થિતિ છે?
સમય છે 1944-45નો શિયાળો, સ્થળ લંડન, બીજા વિશ્વયુદ્ધનો અંત નજીક છે, પણ શહેર પર જર્મન V2 રોકેટનો ભય સતત મંડરાયેલો છે.
V2 રોકેટ એ સામાન્ય બોમ્બ જેવા નહોતા, ખરું ને? કંઈક અલગ હતું એમના વિશે.
બહુ જ અલગ. એની ગતિ અવાજ કરતા પણ વધારે, એટલે થાય એવું કે પહેલા જમીન પર આવીને ફાટે, વિનાશ થાય, અને પછી એના આવવાનો અવાજ એક ચીસ જેવો સંભળાય.
ઓ, એટલે કારણ અને કાર્યનો ક્રમ જ ઉલટો, પહેલા અસર પછી કારણ. આ તો માનસિક રીતે બહુ વિચલિત કરનારું હશે.
એકદમ. શહેરમાં એકદમ પેરાનોયા જેવો માહોલ, કોઈને ખબર નથી ક્યારે ક્યાં રોકેટ પડશે, બસ એક અદૃશ્ય ભય. અને આ જ વાતાવરણમાં આપણો હીરો આવે છે.
હીરો કહી શકાય, ટાયરોન સ્લોથ્રોપ.
હા, લેફ્ટનન્ટ ટાયરોન સ્લોથ્રોપ, અમેરિકન ગુપ્તચર અધિકારી. આમ તો સામાન્ય લાગે, થોડો મોજીલો, સુખવાદી, પણ એનામાં કંઈક બહુ વિચિત્ર છે.
અને આ વિચિત્ર બાબત જ છે જે આખી વાર્તાને ગતિ આપે છે ને. શું છે
એ? એક અકલ્પનીય જોડાણ છે. એવું જોવા મળે છે કે લંડનમાં જે જે જગ્યાએ સ્લોથ્રોપના રોમેન્ટિક સંબંધો બને છે, એ જગ્યાઓ પર થોડા સમય પછી V2 રોકેટ આવીને પડે છે.
શું વાત કરો છો? એના પ્રેમ સંબંધોના સ્થળ અને રોકેટ હુમલાના સ્થળ એક જ?
હા, જાણે એના શરીરને ખબર હોય કે રોકેટ ક્યાં પડવાનું છે, અથવા કદાચ એ રોકેટને આકર્ષતો હોય. આનો કોઈ તાર્કિક ખુલાસો નથી.
આ તો સીધું પેરેનોયાના કેન્દ્રમાં લઈ જાય છે. કોઈ સંયોગ માને કે પછી કોઈ ષડયંત્ર.
બસ આ જ સવાલ પર આખી નવલકથા ટકેલી છે. અને આ વાત બ્રિટિશ ગુપ્તચરના એક અજીબ યુનિટ ધ વ્હાઇટ વિઝિટેશન ના ધ્યાનમાં આવે છે.
ધ વ્હાઇટ વિઝિટેશન, નામ પણ કેવું. એમાં કોણ કોણ હોય છે?
એમાં વૈજ્ઞાનિકો, રહસ્યવાદીઓ, લશ્કરી અમલદારો, બધાનું મિશ્રણ. અને એમના એક મુખ્ય માણસ છે એડવર્ડ પોઇન્ટ્સમેન, કડક પાવલોવિયન મનોવૈજ્ઞાનિક.
પાવલોવિયન એટલે પેલા કૂતરા પર પ્રયોગ કરનાર પાવલો, ઉત્તેજના અને પ્રતિભાવવાળા.
એ જ. પોઇન્ટ્સમેન માને છે કે બધું જ કારણ કાર્યના નિયમથી ચાલે છે, કોઈ રહસ્ય જેવું હોતું નથી. એની થિયરી એ છે કે સ્લોથ્રોપને બાળપણમાં કોક, કદાચ કોઈ જર્મન વૈજ્ઞાનિકે કન્ડિશન કર્યો છે, એની વાસના અને રોકેટના પડવા વચ્ચે કોઈ મનોદૈહિક જોડાણ ઊભું કર્યું છે.
એટલે પોઇન્ટ્સમેન અને એની સિસ્ટમ, જેને પિન્ચન દે કહે છે, એ સ્લોથ્રોપને એક પ્રયોગ તરીકે જુએ છે. એનું વિશ્લેષણ કરવું છે, એને કંટ્રોલ કરવો છે.
બરાબર. સ્લોથ્રોપ એમના માટે માણસ ઓછો અને એક કોયડો વધારે છે. શરૂઆતમાં તો સ્લોથ્રોપને કંઈ ખબર નથી હોતી, એ તો પોતાની મસ્તીમાં હોય છે, પણ ધીમે ધીમે એને ભાન થાય છે
કે એના પર નજર રખાઈ રહી છે, એને મેન્યુપ્યુલેટ કરાઈ રહ્યો છે.
હા, અને ત્યારે એ ભાગવાનું નક્કી કરે છે. એની યાત્રા હવે માત્ર ભાગી છૂટવાની નથી રહેતી, પણ સત્ય શોધવાની બની જાય છે. પોતાનું સત્ય અને પેલા ખાસ રોકેટ સિરિયલ નંબર 0000નું સત્ય.
આ જ નવલકથાનો મૂળભૂત પ્રશ્ન છે ને, કે આ દુનિયામાં જે દેખાય છે એ અરાજકતા છે, કે પછી એની નીચે કોઈ છૂપો ક્રમ છે, કોઈ ધ્યેય છે જે બધું ચલાવે છે?
પિન્ચન આપણને સીધો જવાબ નથી આપતા, એ શક્યતાઓ ખુલ્લી રાખે છે. પેરાનોયા કદાચ સાચું પણ હોય.
અને સ્લોથ્રોપની આ શોધ એને ક્યાં ક્યાં લઈ જાય છે?
લંડનના ખંડેરોમાંથી નીકળીને એ ફ્રેન્ચ રિવેરાના ચમકદમકવાળા કેસિનોમાં જાય છે, અને ત્યાંથી પછી પહોંચે છે ધ ઝોનમાં.
ધ ઝોન, યુદ્ધ પછીનું જર્મની, કેવું છે સ્થળ?
અરાજક, કાયદો વ્યવસ્થા જેવું કંઈ નહીં. સરહદો ભૂસાઈ ગઈ છે, જૂની વિચારધારાઓ, રાષ્ટ્રો બધું ભાંગી પડ્યું છે. ત્યાં જાસૂસો છે, કાળા બજારિયા છે, ભાગેડુ યુદ્ધ અપરાધીઓ છે, એકદમ અંધાધૂંધી.
આ ઝોનમાં શું થાય છે સ્લોથ્રોપ સાથે?
ત્યાં એને એક પ્રકારની આઝાદી મળે છે, પણ એની ઓળખ પણ ભાંગવા લાગે છે. એ જુદા જુદા રૂપ ધારણ કરે છે, જેમ કે રોકેટમેન કે પછી એક વિચિત્ર પિગ થીમવાળો સુપર હીરો. પણ આ બધાથી એ પોતે કોણ છે એ વધુને વધુ ગૂંચવાતું જાય છે. એની ઓળખનું જ વિઘટન થવા માંડે છે.
અને આ બધા વચ્ચે નવલકથાનું શીર્ષક ગ્રેવિટીઝ રેઇનબો, એનો અર્થ શું બંધ બેસે છે?
ગ્રેવિટીઝ રેઇનબો એટલે પેલો V2 રોકેટનો હવામાં બનતો વળાંક. એ ઉપર જાય, ગુરુત્વાકર્ષણ એને ખેંચે અને પછી નીચે ત્રાટકે. એક પેરાબોલા,
એક સુંદર વળાંક જે અંતે તો વિનાશ લાવે છે.
હા, એ ટેકનોલોજીની શક્તિનું પ્રતીક છે, પણ એના ભયાનક પરિણામનું પણ. એ ઇતિહાસની ગતિ, કદાચ માનવતાની નિયતિનું પણ સૂચન કરે છે. આગથી શરૂઆત અને અંત મૌન વિનાશમાં.
આટલી મોટી અને જટિલ કથામાં પાત્રો પણ ઘણા છે. સ્લોથ્રોપની વાત તો થઈ, જે છેવટે લગભગ અદૃશ્ય થઈ જાય છે, જાણે સિસ્ટમ એને ખાઈ ગઈ.
બરાબર, તે પ્રીટેરાઇટ બની જાય છે. પિંચનના મતે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. ઇલેક્ટ, શક્તિશાળી, જેઓ નિયંત્રણ કરે છે, અને પ્રીટેરાઇટ, જેઓ હાશિયામાં ધકેલાયેલા છે, જેમના પર નિયંત્રણ રખાય છે, જેઓ ભોગ બને છે. સ્લોથ્રોપ અંતિમ પ્રીટેરાઇટ છે,
અને એની સામે પોઇન્ટ્સમેન, જે ઇલેક્ટનો પ્રતિનિધિ છે.
હા, પોઇન્ટ્સમેન જે બધું જ તર્ક અને નિયંત્રણથી સમજવા માગે છે. પણ ઝોનની અરાજકતા એના નિયમોમાં બંધાતી નથી, એટલે સતત હતાશ થાય છે.
પણ શું આમાં ક્યાંય માનવીય લાગણીઓ, સંબંધો માટે જગ્યા છે?
છે, પણ બહુ નાજુક રીતે. જેમ કે રોજર મેક્સિકો અને જેસિકા સ્વાનલેક. રોજર આંકડાશાસ્ત્રી છે, પણ એ પોઇન્ટ્સમેન એવો નથી. એ અનિશ્ચિતતા સ્વીકારે છે.
જેસિકા સાથેનો એનો પ્રેમ સંબંધ,
એ યુદ્ધના ભયંકર માહોલમાં ખીલે છે. એ નવલકથામાં સાચી હૂંફની અમુક ક્ષણોમાંથી એક છે. પણ જેવું યુદ્ધ પતે છે, શાંતિ આવે છે, સમાજના નિયમો પાછા આવે છે, એમનો સંબંધ તૂટવા લાગે છે. જાણે સિસ્ટમ આવા સાચા જોડાણને ટકવા જ ન દે. અને ફ્રાન્સ પોકલરનું પાત્ર, એન્જિનિયર જે રોકેટ બનાવે છે.
ફ્રાન્સ પોકલર વિજ્ઞાન અને નૈતિકતા વચ્ચેનો સંઘર્ષ બતાવે છે. એ પોતાના કામમાં એટલો ડૂબેલો છે કે એ શું બનાવી રહ્યો છે એની ભયાનકતા કદાચ ભૂલી જાય છે. નાઝીઓ એની દીકરીનો ઉપયોગ કરીને એને નિયંત્રિત કરે છે. એ અપરાધ ભાવ અને મુક્તિની શોધમાં છે. અને આ બધાના કેન્દ્રમાં પેલો રોકેટ 0000 અને તેનો રચયિતા કેપ્ટન બ્લિસેરો, એનું શું મહત્વ છે?
બ્લિસેરો, જેનું સાચું નામ વેસમેન છે, એ નવલકથાનો વિલન કહી શકાય, પણ એ સામાન્ય વિલન નથી. એ SS ઓફિસર છે, પણ એનામાં એક ઊંડી શૂન્યવાદી ફિલોસોફી છે. એને આ દુનિયા, માનવતા બધું નકામું લાગે છે.
તો એ શું શોધે છે?
એ મૃત્યુ દ્વારા, ટેકનોલોજી દ્વારા આ ભૌતિક જગતથી પર જવા માંગે છે. એક પ્રકારની વિકૃત આધ્યાત્મિકતા. એ માને છે કે રોકેટ દ્વારા એ શુદ્ધ અમર બની શકે છે.
અને એ માટે તે પેલું ભયાનક પગલું ભરે છે.
હા, તે પોતાના યુવાન પ્રેમી ગોટફ્રાઇડને રોકેટ 0000માં મૂકીને એને અનંત અવકાશમાં છોડી દે છે. જાણે જીવન અને મૃત્યુના ચક્રમાંથી આ ગ્રેવિટીઝ રેઇનબોમાંથી હંમેશ માટે છટકી જવાની કોશિશ. આ એકદમ જીવન વિરોધી કૃત્ય છે.
આખી નવલકથા 4 ભાગમાં વહેંચાયેલી છે. એનું બંધારણ પણ અટપટું છે. પહેલો ભાગ લંડનમાં સેટ છે.
હા, બિયોન્ડ ધ ઝીરો. ત્યાં સ્લોથ્રોપનું રહસ્ય, પોઇન્ટ્સમેનની યોજનાઓ, એ બધું ગોઠવાય છે. પછી બીજો ભાગ ઉન પરમા અ કસિનો, હર્મન ગોએરિંગમાં. સ્લોથ્રોપ ફ્રાન્સમાં છે અને ભાગી છૂટવાનું નક્કી કરે છે. એ વધુ સક્રિય બને છે.
ત્રીજો ભાગ ઇન ધ ઝોન, એ સૌથી મોટો અને કદાચ સૌથી અરાજક પણ.
ચોક્કસ, આ ભાગમાં સ્લોથ્રોપ ઝોનમાં ભટકે છે. એની ઓળખ તૂટે છે. ઘણી બધી પેટા કથાઓ અને પાત્રો આવે છે, જેમ કે શ્વાર્ટ્ઝ કોમાન્ડો.
શ્વાર્ટ્ઝ કોમાન્ડો, એ કોણ છે?
એ દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના જર્મન સંસ્થાનવાદનો ભોગ બનેલા હેરેરો લોકોનું એક જૂથ છે. તેઓ જર્મનીમાં આવીને પોતાનું રોકેટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ભાગમાં સંસ્થાનવાદ, નરસંહાર અને બદલાની ભાવના જેવા મુદ્દાઓ આવે છે.
અને ચોથો ભાગ ધ કાઉન્ટર ફોર્સ,
અહીં કથાનું કેન્દ્ર સ્લોથ્રોપ પાસેથી ખસી જાય છે. સ્લોથ્રોપ તો સાવ ગાયબ જ થઈ જાય છે. ફોકસ આવે છે કાઉન્ટર ફોર્સ પર, એટલે કે ધ્યેય અથવા સિસ્ટમનો વિરોધ કરનારા પાત્રોના એક ઢીલા નેટવર્ક પર, રોજર મેક્સિકો જેવા પાત્રો.
પણ શું તેઓ સફળ થાય છે?
મોટા ભાગે નહીં. તેમના પ્રયાસો નિરર્થક લાગે છે. કથા સમયે અને સ્થળમાં કૂદકા મારે છે, અને પછી આવે છે ક્લાઇમેક્સ બ્લિસેરોનું રોકેટ લોન્ચ.
અને અંત?
અંત તો સીધો વાચક પર જ આવી જાય છે. લોસ એન્જલસનું થિયેટર, ફિલ્મ બળી જાય છે અને રોકેટ ઉપરથી નીચે આવી રહ્યો છે. જાણે પિંચન કહેતા હોય કે આ ખતરો હજી ટળ્યો નથી.
બરાબર. એ ચોથી દિવાલ તોડી નાખે છે. એ કહે છે કે આ માત્ર ઇતિહાસ નથી, આ વર્તમાનની વાસ્તવિકતા પણ હોઈ શકે છે.
આ પુસ્તક વાંચવાનો અનુભવ કેવો હોય? શરૂઆતમાં તો લાગે કે માહિતીનો ધોધ વહી રહ્યો છે.
હા, પિંચનની શૈલી જેવી છે. અનેક પાત્રો, અનેક કથાઓ, સમયમાં આગળ પાછળ જવું, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસના અસંખ્ય સંદર્ભો, ગીતો, કવિતાઓ, મજાક, બધું જ એકસાથે.
ભાષા પણ કેવી, ટેકનિકલ શબ્દો, સ્લેંગ, શ્લેષ, બધું ભેગું.
ગહન ચિંતન ચાલતું હોય ને, અચાનક કોઈ હાસ્યાસ્પદ દ્રશ્ય આવી જાય, એ ઇરાદાપૂર્વક વાચકને થોડો ઓફ બેલેન્સ રાખે છે. એક પ્રકારનો બૌદ્ધિક ચક્કર આવે એવો અનુભવ.
પણ જો ટકી જઈએ તો શું મળે? તો પછી એક ઊંડી સમજ મળે, પ્રિટેરાઇટ માટે કરુણા જાગે, રોજર અને જેસિકા જેવા પાત્રોના સંબંધની નાજુક સુંદરતા દેખાય. પિંચનનું જે બ્લેક હ્યુમર છે એ આટલી ગંભીર બાબતો વચ્ચે પણ એક વિચિત્ર રાહત આપે છે.
પેલું એક અવતરણ તમે કહ્યું હતું ખોટા પ્રશ્નો વિશેનું.
હા, જો તેઓ તમને ખોટા પ્રશ્નો પૂછવામાં સફળ થાય તો તેમને જવાબોની ચિંતા કરવાની જરૂર નથી. આ એક વાક્યમાં જાણે આખી નવલકથાનો પેરાનોઇયા અને નિયંત્રણનો સાર આવી જાય, કે કેવી રીતે સત્તા માહિતી અને વિચારને જ કંટ્રોલ કરે છે.
તો અંતે આટલા વર્ષો પછી પણ ગ્રેવિટીઝ રેઇનબો શા માટે મહત્વનું છે? શું શીખવે છે આપણને?
મને લાગે છે કે 20મી સદીની અને કદાચ આપણી અત્યારની પણ જટિલ, ટેકનોલોજીથી સંતૃપ્ત અને ઘણીવાર પેરાનોઇડ લાગતી દુનિયાને સમજવાનો એક બહુ જ હિંમત ભર્યો અને પ્રમાણિક પ્રયાસ છે.
અને એ આપણને સત્તા, નિયંત્રણ, ટેકનોલોજી અને માનવ હોવાનો અર્થ શું છે એના પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. એવા સવાલો જેના કદાચ તૈયાર જવાબો નથી.
બરાબર. એ આપણને એ વિચારવા પ્રેરે છે કે આ સિસ્ટમો વચ્ચે વ્યક્તિગત અર્થ અને માનવીયતા કેવી રીતે ટકાવી રાખવી, અને એટલે જ એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.